એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સાંભળવામાં કદાચ સાવ સાદો લાગે, કંઈ નહીં, શૂન્યતા.
હા, શૂન્યતા.
પણ આ વિષય પર ફ્રેન્ક ક્લોઝે આખું પુસ્તક લખ્યું છે, નથિંગ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. તો સવાલ થાય કે કંઈ નહીં વિશે આટલું બધું કહેવા જેવું શું છે એમને?
ખરી વાત છે. પહેલી નજરે લાગે કે આમાં શું હોય, ખાલી પોચ તો છે, પણ જુઓ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ ખાલી પોચ બ્રહ્માંડના કેટલાક મોટા રહસ્યોની ચાવી છે.
જેમ કે? કયા રહસ્યો?
અરે, આપણી ઉત્પત્તિ ક્યાંથી થઈ, આ બ્રહ્માંડ શેનું બનેલું છે, આપણું ભવિષ્ય શું છે, આ બધા મોટા પ્રશ્નો છે ને.
હા,
એના જવાબ ક્યાંક ને ક્યાંક આ કંઈ નહીંની સમજ સાથે જોડાયેલા છે. એટલે આ પુસ્તક અને આ ચર્ચા આજે પણ, મતલબ, બહુ જ સુસંગત છે.
બરાબર. તો ચાલો આજે આપણે એ જ સમજવાનો પ્રયાસ કરીએ કે વિજ્ઞાનની નજરે આ કંઈ નહીં ખરેખર શું છે, આપણી જે સામાન્ય ધારણાઓ છે એનાથી આ કેટલું અલગ છે અને શા માટે આટલું મહત્વનું છે. શરૂઆત કરીએ લેખકથી. ફ્રેન્ક ક્લોઝ એ કોઈ સામાન્ય લેખક નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના એમેરિટસ પ્રોફેસર છે, એક્સેટ્રા કોલેજના ફેલો, અને મૂળભૂત રીતે તો એક સૈદ્ધાંતિક કણ ભૌતિકશાસ્ત્રી.
કણ ભૌતિકશાસ્ત્રી એટલે પેલું ક્વાર્ક ને ગ્લુઓન વાળું ક્ષેત્ર?
હા, બરાબર. એમનું સંશોધન ક્ષેત્ર ઘણું ઊંડું છે. ક્વોન્ટમ ક્રોમોડાયનેમિક્સ, QCD જેને કહેવાય, ક્વાર્ક, ગ્લુઓન, એમની વચ્ચેના બળો, પદાર્થના બંધારણના મૂળભૂત નિયમો,
અને સન સાથે પણ જોડાયેલા છે.
હા, સરંજરી જગવિખ્યાત પ્રયોગશાળાઓ સાથે પણ એમનો નિકટનો સંબંધ રહ્યો છે, જ્યાં ભૌતિકશાસ્ત્રના કેટલાય ક્રાંતિકારી પ્રયોગો થયા છે.
પણ જે વાત મને સૌથી વધુ રસપ્રદ લાગી એ છે કે આટલું ગહન જ્ઞાન હોવા છતાં તેઓ સામાન્ય લોકો માટે વિજ્ઞાનને એકદમ સરળ બનાવી દે છે. એક ઉત્તમ વિજ્ઞાન સંચારક.
અને આજ એમની ખાસિયત છે. એક તરફ ઊંડાણપૂર્વકનું ટેકનિકલ જ્ઞાન અને બીજી તરફ એને સરળ રસપ્રદ રીતે સમજાવવાની કળા. આ બેવડી ક્ષમતા જ તેમને નથિંગ જેવા જટિલ વિષય પર લખવા માટે, મતલબ, એકદમ યોગ્ય બનાવે છે.
સાચી વાત. તેઓ ખાલી તથ્યો નથી આપતા, પણ આપણને વિજ્ઞાનની રોમાંચક સફર પર સાથે લઈ જાય છે.
બરાબર.
તો પુસ્તકનું મુખ્ય સૂર શું છે? એ શું કહે છે કે કંઈ નહીં ખરેખર છે કે નથી?
પુસ્તકનો મુખ્ય વિચાર એ છે કે આપણે જેને સાદી ભાષામાં ખાલી જગ્યા કહીએ છીએ ને,
હા, શૂન્યતા,
એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બિલકુલ ખાલી નથી. એનાથી ઉલટું તે એક અત્યંત જટિલ, ગતિશીલ અને સંરચના ધરાવતું અસ્તિત્વ છે, જેને ભૌતિકશાસ્ત્રીઓ ક્વોન્ટમ વેક્યુમ કહે છે.
ઓ, એટલે આપણી ખાલી લાગતી જગ્યા વાસ્તવમાં ભરેલી છે. હા, તો ખરેખર રસપ્રદ વાત છે.
બિલકુલ. પુસ્તકનો તર્ક એ છે કે આ કહેવાતી શૂન્યતા, આ ક્વોન્ટમ વેક્યુમ, એ બ્રહ્માંડના અસ્તિત્વના મૂળમાં છે. તારાઓ, ગ્રહો, આપણે પોતે, બધાના મૂળમાં. તે નિષ્ક્રિય નથી, પણ સક્રિય છે, સર્જનાત્મક છે.
અને પુસ્તક આ જવાબ તત્વજ્ઞાનથી નહીં, પણ ભૌતિકશાસ્ત્રના પુરાવાઓથી આપે છે.
હા, પ્રાયોગિક અને સૈદ્ધાંતિક પુરાવાઓ દ્વારા પુસ્તક આપણને એક આખી યાત્રા પર લઈ જાય છે.
ક્યાંથી શરૂ થાય છે આ યાત્રા?
શરૂઆત થાય છે પ્રાચીન ગ્રીક ફિલોસોફોથી, એમના શૂન્યતા વિશેના મતભેદોથી, પછી વૈજ્ઞાનિક ક્રાંતિના પ્રયોગો, આઇન્સ્ટાઇનના વિચારો, અને છેલ્લે આધુનિક ક્વોન્ટમ મિકેનિક્સ સુધી. આપણે જોઈએ છીએ કે કંઈ નહીંની સમજ કેવી રીતે બદલાઈ અને ઊંડી બનતી ગઈ,
અને એ પણ સરળ ભાષામાં.
હા, સૌથી સારી વાત એ જ છે, કોઈ પણ જિજ્ઞાસુ વાચક માણી શકે.
ચાલો તો આ સફરના મુખ્ય પડાવો પર જરા વિગતે નજર કરીએ. શરૂઆત ક્લાસિકલ શૂન્યતાથી. પ્રાચીન ગ્રીસમાં શું ચાલતું હતું આ બાબતે?
ત્યાં, જુઓ, મુખ્ય બે વિચાર હતા, એકદમ વિરોધી. એક તરફ પાર્મેનિડીઝ જેવા લોકો, જે માનતા કે કંઈ નહીં હોઈ જ ન શકે. એમનો તર્ક હતો કે જો તમે એના વિશે વિચારો તો એ કંઈક બની ગયું.
હા, વાત તો સાચી લાગે.
જ્યારે બીજે તરફ હતા ડેમોક્રેટસ,
અણુવાદી.
એ કહેતા કે બ્રહ્માંડ અણુઓ અને ખાલી જગ્યાનું બનેલું છે. અણુઓને ફરવા માટે જગ્યા તો જોઈએ ને,
એટલે શૂન્યતા જરૂરી છે.
હા, પણ પછી આવ્યા એરિસ્ટોટલ અને એમનો પ્રભાવ બહુ પડ્યો. એમણે કહ્યું પ્રકૃતિ શૂન્યતાનો તિરસ્કાર કરે છે. નેચર અભોર્સ અ વેક્યુમ.
ઓ, એટલે જ્યાં ખાલી જગ્યા થાય ત્યાં કુદરત કંઈક ભરી દે.
બસ એ જ. અને આ વિચાર લગભગ 2000 વર્ષ ચાલ્યો. પશ્ચિમમાં બધા જ માનતા.
2000 વર્ષ?
તો પછી આ વિચાર બદલાયો ક્યારે? કોણે બદલ્યો? એ બદલાયો લગભગ 17મી સદીમાં, વૈજ્ઞાનિક ક્રાંતિ વખતે. એક ઇટાલિયન વૈજ્ઞાનિક હતા, ઇવેન્જેલિસ્ટા તોરિસેલી. એમણે 1643માં એક પ્રયોગ કર્યો.
પેલો પારો ભરેલી નળીવાળો?
હા, એ જ. પારાથી ભરેલી કાચની નળીને પારાના વાસણમાં ઊંધી વાળી. પારો થોડો નીચે ઉતર્યો, પણ નળીનો ઉપરનો છેડો ખાલી રહ્યો. એ હતો ઇતિહાસનો પહેલો માનવ નિર્મિત શૂન્યાવકાશ.
અરે વાહ! અને એનાથી જ બેરોમીટર પણ બન્યું ને?
બરાબર. પછી પાસ્કલે પણ પ્રયોગો કર્યા. એમણે સાબિત કર્યું કે ઊંચાઈ વધે તેમ હવાનું દબાણ ઘટે છે. આ બધાથી સાબિત થયું કે શૂન્યાવકાશ શક્ય છે. ક્લાસિકલ વેક્યુમ એટલે કે પદાર્થ વગરની જગ્યાનો વિચાર સ્થાપિત થયો. લાગ્યું કે બસ, હવે ખબર પડી ગઈ કે કંઈ નહીં શું છે.
પણ વિજ્ઞાન ક્યાં અટકે છે? 19મી સદીમાં ફરી પાછો એક નવો સવાલ આવ્યો, આ વખતે પ્રકાશને લઈને.
હા, જેમ્સ ક્લાર્ક મેક્સવેલ. એમણે ગાણિતિક રીતે સાબિત કર્યું કે પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. હવે આપણને ખબર છે કે તરંગને જવા માટે માધ્યમ જોઈએ.
હા, જેમ અવાજને હવા જોઈએ.
બરાબર. તો પ્રકાશ શૂન્યાવકાશમાંથી કેવી રીતે આવે? સૂર્યથી પૃથ્વી સુધી વચ્ચે તો ખાલી જગ્યા જ છે ને?
આનો ઉકેલ લાવવા માટે જ પેલી ઈથરની કલ્પના આવી, નહીં?
બિલકુલ. એક કાલ્પનિક બધે ફેલાયેલું અદૃશ્ય માધ્યમ, લ્યુમિનિફેરસ ઈથર. માનવામાં આવ્યું કે આખું બ્રહ્માંડ આનાથી ભરેલું છે અને પ્રકાશ આમાં કંપન કરીને આગળ વધે છે.
પણ આ ઈથરના ગુણધર્મો જ અજીબ હતા. પ્રકાશ માટે સ્ટીલથી એ સખત, પણ ગ્રહો એમાંથી આરામથી પસાર થઈ જાય? આ કંઈ સમજાતું નહોતું.
સાચી વાત. અને આ જ ચકાસવા માટે 1887માં માઇકલસન અને મોરલીએ પ્રયોગ કર્યો, ઈથર પવન શોધવા.
જો પૃથ્વી ઈથરમાંથી પસાર થતી હોય તો પવન જેવું લાગવું જોઈએ ને?
હા, અને પ્રકાશની ગતિમાં ફરક દેખાવો જોઈએ, પૃથ્વીની ગતિની દિશામાં અને વિરુદ્ધ દિશામાં.
અને પરિણામ?
શૂન્ય. કોઈ ફરક નહીં, પ્રકાશની ગતિ બધી દિશામાં સરખી. આ પ્રયોગની નિષ્ફળતા એક મોટી કટોકટી હતી. ઈથર ખોટો પડ્યો, કંઈ નહીં, ફરી પ્રશ્નાર્થ. પણ આ નિષ્ફળતાએ જ નવા રસ્તા ખોલ્યા.
અને એ રસ્તે આવ્યા આલ્બર્ટ આઇન્સ્ટાઇન. એમણે શું કર્યું આ ઈથરનું?
આઇન્સ્ટાઇને 1905માં પોતાના વિશિષ્ટ સાપેક્ષતાના સિદ્ધાંતમાં કહી દીધું, ઈથર જેવું કંઈ છે જ નહીં.
એમ જ.
હા, પ્રકાશને માધ્યમની જરૂર નથી. અને સૌથી મોટી વાત, શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ બધા માટે સરખી જ રહે, ભલે તમે ગમે તેટલી ઝડપે જતા હો. બસ આ એક વિચારથી ઈથર ગાયબ.
એટલે કંઈ નહીં, ફરી પાછું ખાલી થઈ ગયું, સાવ ખાલી.
શરૂઆતમાં એવું લાગ્યું, પણ પછી 1915માં આઇન્સ્ટાઇન લાવ્યા સામાન્ય સાપેક્ષતા, અને એણે કંઈ નહીંને વધુ રસપ્રદ બનાવ્યું.
એમણે કહ્યું કે અવકાશ અને સમય અલગ નથી.
હા, એ બંને જોડાઈને સ્પેસ ટાઈમ બનાવે છે.
બરાબર. અને આ સ્પેસ ટાઈમ ખાલી સ્ટેજ નથી, એ ગતિશીલ છે. દ્રવ્યમાન અને ઉર્જા એને વાળી શકે છે.
અને એ વળાંક જ ગુરુત્વાકર્ષણ છે.
ચોક્કસ. એટલે જો ક્યાંય દ્રવ્યમાન કે ઉર્જા ન હોય, સંપૂર્ણ શૂન્યાવકાશ હોય, તો પણ ત્યાં સ્પેસ ટાઈમની પોતાની ભૌમિતિક રચના તો હોય જ છે.
એનો મતલબ કે કંઈ નહીંમાં પણ ગુણધર્મો છે, એની પોતાની એક સ્ટ્રક્ચર છે.
ખરી વાત. આઇન્સ્ટાઇને શૂન્યતાને ફરીથી રસપ્રદ બનાવી, પણ અસલી મજા તો ત્યારે આવી જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સ આવ્યું.
ક્વોન્ટમ મિકેનિક્સ, આ નામ સાંભળતા જ કંઈક અઘરું લાગે. શૂન્યતા સાથે એનો શું સંબંધ?
સંબંધ છે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત સાથે.
પેલો સ્થાન અને વેગમાન વાળો?
હા, પણ એ ઉર્જા અને સમય માટે પણ લાગુ પડે છે. એનો અર્થ એ કે તમે કોઈ ચોક્કસ સમયે કોઈ જગ્યાની ઉર્જા બિલકુલ શૂન્ય છે એવું ખાતરીથી કહી જ ન શકો. એક મિનિટ, ઉર્જા ક્યારેય શૂન્ય નહીં? તો શૂન્યવકાશમાં પણ ઉર્જા હોય, જ્યાં કંઈ જ નથી ત્યાં?
બિલકુલ, એ જ મુદ્દો છે. શૂન્યાવકાશમાં પણ ઉર્જાના સતત ક્ષણિક ઉતાર ચડાવ ચાલતા રહે છે, ક્વોન્ટમ ફ્લક્ચ્યુએશન્સ.
ઉતાર ચડાવ શાના?
ઉર્જાના. એના લીધે શું થાય ખબર છે? શૂન્યાવકાશમાંથી ક્ષણભર માટે ઉર્જા જાણે ઉધાર લેવાય, અને એમાંથી વર્ચ્યુઅલ કણ અને પ્રતિકણની જોડી બને.
કણ અને પ્રતિકણ ખાલી જગ્યામાંથી?
હા, પણ લગભગ તરત જ એ પાછા અથડાઈને નાશ પામે અને ઊર્જા પાછી આપી દે. આ સતત ચાલતું રહે એટલે આજનું શૂન્યાવકાશ વર્ચ્યુઅલ કણોનો ઉકળતો સમુદ્ર છે, ક્વોન્ટમ ફોર્મ.
આ તો માન્યામાં નથી આવતું. આ વર્ચ્યુઅલ કણો સાચા કહેવાય જો તરત ગાયબ થઈ જાય?
સારો સવાલ. ભલે ક્ષણજીવી હોય પણ એમની અસર વાસ્તવિક છે, માપી શકાય છે. એનો પુરાવો છે કેસિમીર અસર.
કેસિમીર અસર એ શું છે?
જો તમે શૂન્યાવકાશમાં બે ધાતુની પ્લેટ એકદમ નજીક રાખો ને, માઇક્રોમીટર જેટલા અંતરે,
હા,
તો એમની વચ્ચે આકર્ષણ બળ લાગે છે.
ખાલી જગ્યામાં રાખેલી પ્લેટો વચ્ચે શા માટે?
કારણ કે પ્લેટોની વચ્ચેની જગ્યામાં અમુક જ વર્ચ્યુઅલ કણો સમાઈ શકે, પણ બહાર તો બધા જ હોય. આ દબાણનો તફાવત પ્લેટોને એકબીજા તરફ ધકેલે છે.
અદ્ભુત. એટલે આ કેસિમીર અસર સાબિત કરે છે કે ક્વોન્ટમ શૂન્યાવકાશ ખરેખર છે, ખાલી નથી.
બરાબર, એક કંઈ નહીં વાળી વાસ્તવિકતાનો પુરાવો છે.
તો શૂન્યાવકાશ વર્ચ્યુઅલ કણોથી ભરેલો છે, પણ પુસ્તક એનાથી આગળ જાય છે. એમ કહે છે કે આ શૂન્યાવકાશ જ આપણને દળ આપે છે, વજન. આ કેવી રીતે?
હા, આ કણ ભૌતિકશાસ્ત્રનું મોટું રહસ્ય હતું. કણોને દળ ક્યાંથી મળે? ફોટોનને કેમ નથી ને ઇલેક્ટ્રોનને કેમ છે?
એનો જવાબ પણ શૂન્યાવકાશમાં જ છે.
હા, જવાબ છે હિગ્સ ફીલ્ડ. પીટર હિગ્સ અને બીજા વૈજ્ઞાનિકોએ આ વિચાર આપ્યો.
એ શું છે હિગ્સ ફીલ્ડ?
એ એક અદૃશ્ય ઉર્જા ક્ષેત્ર છે જે આખા બ્રહ્માંડના શૂન્યાવકાશમાં બધે જ ફેલાયેલું છે. એની સાથેની આંતરક્રિયા જ કણોને દળ આપે છે.
ફીલ્ડ સાથે વાત કરવાથી દળ મળે? આ થોડું સમજાવો ને.
આને સમજવા માટે સિમેટ્રી બ્રેકિંગનો ખ્યાલ જોઈએ. બ્રહ્માંડની શરૂઆતમાં બધું બહુ ગરમ હતું. બધા કણો દળ વગરના હતા, એક પ્રકારની સમરૂપતા હતી.
ઓકે.
પણ જેમ બ્રહ્માંડ ઠંડુ પડ્યું તેમ આ હિગ્સ ફીલ્ડ સ્થિર થયું. શૂન્યાવકાશમાં એનું એક ચોક્કસ મૂલ્ય નક્કી થયું અને એણે પેલી મૂળભૂત સમરૂપતા તોડી નાખી
અને એ તૂટવાથી દળ આવ્યો.
હા, હવે જે કણો આ હિગ્સ ફીલ્ડ સાથે વધુ મજબૂત રીતે ઇન્ટરેક્ટ કરે એમને પસાર થવામાં જાણે વધુ અવરોધ નડે. એ આપણને દળ તરીકે દેખાય. જે ઓછી ઇન્ટરેક્શન કરે એમને ઓછું દળ, જે બિલકુલ ન કરે જેમ કે ફોટોન, એ દળરહિત.
પેલી ભીડવાળા રૂમની સરખામણી અહીં કામ લાગે ને?
હા, બરાબર. હિગ્સ ફીલ્ડ એટલે પાર્ટીમાં ભીડ. કોઈ જાણીતી વ્યક્તિ આવે, વધુ ઇન્ટરેક્શન, તો લોકો ટોળે વળે. એ ધીમો પડી જાય, વધુ દળ. કોઈ અજાણ્યો આવે, ઓછી ઇન્ટરેક્શન, તો ઝડપથી નીકળી જાય, ઓછું દળ.
અકલ્પનીય. એટલે આપણું દળ, આપણું વજન, એ આ ખાલી જગ્યામાં રહેલા ફીલ્ડ સાથેની આપણી લેવડદેવડ છે.
અને 2012માં સર્નમાં હિગ્સ બોસોન શોધાયો, જે આ ફીલ્ડ સાથે જોડાયેલો કણ છે. એનાથી આ સિદ્ધાંત પાક્કો થયો કે કઈ નહીં જ આપણને વજન આપે છે.
ક્વોન્ટમ શૂન્યાવકાશ, હિગ્સ ફીલ્ડ, આ બધું સૂક્ષ્મ લેવલ પર થયું. પણ શું આ કઈ નહીંની અસર બ્રહ્માંડના મોટા પાયે પણ છે?
ચોક્કસ છે. ક્વોન્ટમ શૂન્યાવકાશમાં જે આંતરિક ઉર્જા છે, વેક્યુમ એનર્જી, એની ગુરુત્વાકર્ષણ પર અસર છે.
કેવી અસર?
એ એક પ્રકારનું નકારાત્મક દબાણ પેદા કરે છે, નેગેટિવ પ્રેશર.
નકારાત્મક દબાણ એ શું કરે?
એ ગુરુત્વાકર્ષણથી ઉલટું કામ કરે છે. સ્પેસ ટાઈમને ધક્કો મારીને વધુ ઝડપથી ફૂલાવે છે, જાણે એન્ટી ગ્રેવિટી.
આ તો પેલું આઈન્સ્ટાઈનનું કોસ્મોલોજિકલ કોન્સ્ટન્ટ જેવું થયું, જે એમણે ભૂલ ગણાવેલો.
હા, એ જ. એમણે બ્રહ્માંડને સ્થિર રાખવા ઉમેરેલું, પછી જ્યારે ખબર પડી કે બ્રહ્માંડ વિસ્તરે છે તો એને ભૂલ કહી. પણ 1998માં ખગોળશાસ્ત્રીઓએ સુપરનોવા જોઈને શોધ્યું કે બ્રહ્માંડનું વિસ્તરણ ધીમું નથી પડતું. પણ
શું?
એ તો વધુ ઝડપી બની રહ્યું છે, પ્રવેગી દરે વિસ્તરે છે.
શું વાત કરો છો? શા માટે?
મોટાભાગના વૈજ્ઞાનિકો માને છે કે એનું કારણ આ શૂન્યાવકાશની ઉર્જા જ છે, જેને હવે કહે છે ડાર્ક એનર્જી.
ઓહો, એટલે પેલી ભૂલ ભૂલ નહોતી.
અને આ ડાર્ક એનર્જી છે કેટલી?
આપણા બ્રહ્માંડની કુલ ઉર્જા દ્રવ્યના લગભગ 68-70%.
70%? ફક્ત ખાલી જગ્યાની ઉર્જા?
હા, દ્રવ્ય તો ખાલી 30% જેવું. એટલે બ્રહ્માંડનું ભવિષ્ય આ કંઈ નહીંની ઉર્જા પર જ આધાર રાખે છે.
અદ્ભુત. આપણે જેને કંઈ નહીં સમજતા હતા એ જ બ્રહ્માંડ ચલાવી રહ્યું છે.
તો જુઓ, આ પુસ્તકમાંથી મુખ્ય સંદેશાઓ શું મળે? પહેલું તો એ કે કંઈ નહીંની સમજ બદલાતી રહી છે, ફિલોસોફીના ખાલીપાથી શરૂ કરીને ડાયનામિક ક્વોન્ટમ વેક્યુમ સુધી.
બીજું, આ શૂન્યાવકાશ નિષ્ક્રિય નથી, સર્જનાત્મક છે. એવાથી બળ અને દળ જેવા ગુણધર્મો આવે છે. જાણે કંઈ નહીંમાંથી કંઈક જન્મે છે.
ત્રીજું, વૈજ્ઞાનિક પદ્ધતિ. કેવી રીતે થિયોરી બને, ટેસ્ટ થાય, ખોટી પડે તો બદલાય, ઈથર એનું ઉદાહરણ છે.
ચોથું, પેલી સિમેટ્રી અને સિમેટ્રી બ્રેકિંગ. કેવી રીતે સરળતામાંથી જટિલતા આવી, હિગ્સ મિકેનિઝમ. પાંચમું, સૂક્ષ્મ અને વિરાટનું જોડાણ. ક્વોન્ટમ વેક્યુમની ઉર્જા અને બ્રહ્માંડનું વિસ્તરણ. અને છેલ્લું, સૌથી મહત્વનું, આપણું અસ્તિત્વ જ આ કંઈ નહીં પર ટકેલું છે. હિગ્સ ફિલ્ડ વગર આપણે હોત જ નહીં.
પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય. જેમ કે એક વિચાર એવો છે કે વિજ્ઞાનનો ઇતિહાસ શૂન્યતાને ભરવાની ગાથા છે. જે કંઈ નહીં હતું એ હવે સૌથી જટિલ કંઈક બન્યું છે.
હા, આનો અર્થ એ કે જેમ જ્ઞાન વધે તેમ ખાલીપામાં જ રચના દેખાય. આપણી અજ્ઞાનતા જ એને કંઈ નહીં બનાવે છે.
બીજો એક વિચાર, આજનું શૂન્યાવકાશ ખાલી નથી, એ વર્ચ્યુઅલ કણોનો ઉકળતો સમુદ્ર છે અને હિગ્સ ફિલ્ડથી ભરેલો છે, જે આપણને દળ આપે છે.
આ સીધો સાર છે. આપણું વજન એ ખાલી જગ્યાના ફિલ્ડ સાથેની રમત છે. પદાર્થ અને અવકાશ જોડાયેલા છે.
અને ત્રીજો, બ્રહ્માંડ વિશે. કંઈ નહીંની ઉર્જા બ્રહ્માંડમાં સૌથી તાકાતવર છે, જે તેને ઝડપથી વિસ્તારી રહી છે.
આ ડાર્ક એનર્જી કંઈ નહીં જ બ્રહ્માંડનું ભવિષ્ય નક્કી કરશે.
આ બધું જાણ્યા પછી એમ થાય કે આનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ?
જો સીધો ટેકનોલોજીકલ ઉપયોગ ઓછો હોય પણ વૈચારિક અસર બહુ મોટી છે. આપણી વિચારવાની રીત બદલાય. આપણે પદાર્થને જગ્યામાં નહીં પણ જગ્યાના ઉત્તેજન તરીકે જોઈ શકીએ.
અને એક નમ્રતા આવે કે આપણે જેને ખાલી સમજતા હતા એમાં કેટલી શક્તિ છે.
ચોક્કસ, કુદરત માટે વિસ્મય વધે, મૂળભૂત સંશોધનનું મૂલ્ય સમજાય. સરળના પ્રયોગોનું ફળ આજે WWW તરીકે પણ ભોગવીએ છીએ.
અને પરોક્ષ ઉદાહરણો પણ છે, જેમ કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ.
હા, કે પછી મેમ્સની ડિઝાઇનમાં કેસિમીર અસરની ગણતરી,
મેડિકલ પેટ સ્કેનમાં એન્ટીમેટરનો ઉપયોગ,
લેઝર ટેકનોલોજી. આ બધું ક્વોન્ટમ અને વેક્યુમની સમજ સાથે જોડાયેલું છે, એટલે ઉપયોગ તો છે જ.
મારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટી શીખ એ રહી કે એક સાદો સવાલ, કંઈ નહીં શું છે, આપણને ક્યાં સુધી લઈ જઈ શકે છે, ભૌતિકશાસ્ત્રના છેક ઊંડાણમાં.
અને મારા માટે મુખ્ય વિચાર એ છે કે કંઈ નહીં એ ખરેખર ચાવી છે. આધુનિક ભૌતિકશાસ્ત્ર અને કોસ્મોલોજીને સમજવાની, બ્રહ્માંડ આપણી કલ્પના કરતાં વધુ વિચિત્ર છે અને કંઈ નહીં એના કેન્દ્રમાં છે.
અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ, શું આપણી વાસ્તવિકતાની રોજબરોજની સમજ ખરેખર ઉપરછલ્લી નથી? જે દેખાય છે એ જ બધું નથી?
હા, ખરી વાસ્તવિકતા કદાચ આ અદૃશ્ય કંઈ નહીંમાં જ છુપાયેલી હોય. અને એ પણ કે જો આ શૂન્યાવકાશ પોતે સ્થિર ન હોય તો, અસ્થાયી હોય તો.
તો બધું બદલાઈ શકે અચાનક? આ વિચાર સાથે જ આજની વાત પૂરી કરીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.